તારીખ 27/7/1989, પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત, બોલ નંબર 268 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 190.
કષાય ચાર પ્રકારના કષાય છે, એમાં પણ એની ક્વોલિટી ચાર પ્રકારની છે. દરેકની એમ કુલ 16 પ્રકારના કષાય છે. અનંતાનુબંધીનો કષાય અજ્ઞાન અને મિથ્યાત્વ જ્યાં સુધી હોય, ધર્મની પ્રાપ્તિ થઈ ન હોય, સ્વાનુભવ થયો ન હોય, મોક્ષ માર્ગમાં પ્રવેશ ન થયો હોય, ત્યાં સુધી જીવને અનંતાનુબંધી કષાય પ્રવર્તે છે. જે કષાય અનંત અનુબંધ થાય એવા પ્રકારનો હોય તેને અનંતાનુબંધી કહે છે. એટલે કે તે કષાયના નિમિત્તે જે કર્મ બંધાયા, તે કર્મનો ઉદય આવે ત્યારે જીવ પાછળ નવો અનુબંધ કરે છે, તેવા ને તેવા પ્રકારનો. એમ અનંત અનુબંધ જેનો ચાલુ રહે છે, એક એનું એ પડખું છે. બીજું કે એના અભિપ્રાયમાં નિમિત્ત ભલે મર્યાદિત વિષય છે, પણ તેનો અભિપ્રાય અનંત પદાર્થો સાથે જોડાયેલો છે. એટલે એ કષાયનો સંબંધ પણ અનંત પરદ્રવ્યો સાથે છે. જેમ કે જેને એક વિષય ઇષ્ટ લાગે છે તેને આખા જગતમાં અનંત પરમાણુઓની ઇષ્ટતાનો અભિપ્રાય છે. જેને એક પરમાણુ અનિષ્ટ લાગે છે એને તેવા અનંત પરમાણુઓની અનિષ્ટતા પાસે. આપણે બીજી રીતે પણ વિચારીએ છીએ કે જે એક સત્પુરુષનો વિરોધ કરે છે તો એ અનંતા સર્વજ્ઞનો વિરોધ કરે છે, અનંતા સિદ્ધોનો વિરોધ કરે છે, અનંતા તીર્થંકરોનો વિરોધ કરે છે, ત્રણેય કાળના સાધક પર સાધકાત્માઓનો વિરોધ કરે છે અને સર્વ પ્રકારના સત્શાસ્ત્રોનો વિરોધ કરે છે. એક સત્દેવ તત્વનો વિરોધ કરે છે તો પણ આ બધો વિરોધ એની અંદર આવી જાય. એક સદગુરુનો વિરોધ કરે છે નિર્ગ્રંથ પરમાત્માનો, નિર્ગ્રંથ ગુરુનો, અથવા અસદગુરુને અસદદેવની સ્થાપના કરે છે કે આદર કરે છે તો પણ એની અંદર અનંતનો વિરોધ આવી જાય છે. એમ એ કષાયને અનંતાનુબંધી કષાય કહેવામાં આવે છે. શ્રીમદજી એક એવી પરિભાષા કરી છે, નવાય લાગે એવું છે, અનંતાનુબંધી કષાયનું મૂળ છે એમ કરીને વાત કરી છે. વિષય લીધો છે એમણે વિદ્યમાન સત્પુરુષનો. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય તેવી હોય તો ડોક્ટર વૈદ્ય પાસે જવું પડે એ સ્વાભાવિક સમજાય એવી વાત છે. શારીરિક દર્દ થયું હોય એની સલાહ કોઈ વકીલ પાસે લેવા જતું નથી.
બરોબર,
ઘરો લેવો હોય ત્યારે કોઈ ડાક્ટર પાસે નથી જતું. સ્વાભાવિકપણે કુંભારના ઘરે જાય છે, કુંભારની દુકાને જાય છે. શાક લેવું હોય તો શાક માર્કેટમાં જાય છે, ઝવેરી બજારમાં જતો નથી, દાગીના લેવો હોય તો શાક માર્કેટમાં જતો નથી. આ તો સ્વાભાવિક સમજાય એમ છે. જેને જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે તે જ્ઞાની પાસે જાય, સ્વાભાવિક સમજાય એમ છે. છતાં જીવ લોકલજ્જા આદિ કારણોથી, સામાજિક કારણને લઈને, લોકલજ્જા સામાજિક કારણને લઈને ઘણા માને છે, ઘણા નથી માનતા એવું પકડીને, કે કોઈ ભયથી, કોઈ અપમાન ભયથી, કોઈ લોભથી, કોઈ અમુક પ્રકારનો લાભ થવાનો હોય માટે જ્ઞાનીને ગૌણ કરો, નહીંતર આપણો આ લાભ થયેલો જશે. લોભથી, ભયથી, માનથી, અપમાન ભયથી વગેરે પ્રકારે, અપકીર્તિ ભયથી, એ બધા આદિમાં બધા લઈ લેવા. લોક લજ્જા આદિ કહેતા એ બધા પ્રકાર આવી જાય. કોઈ પણ પ્રકાર, કોઈ પણ પ્રકારના સંયોગિક બાહ્ય કારણને લીધે અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, કુળધર્મનો આશ્રય છોડતો નથી, અથવા બીજા કોઈ પણ ભૂખે માણસો હોય એનો આશ્રય, ભલે જ્ઞાની ન હોય પણ મુખ્ય તો છે ને, આપણા સમાજમાં તો એ મુખ્ય છે, ભલે જ્ઞાની નથી તેથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું ભૂલ છે. કેમ કે એ જ્ઞાનીની ઉપેક્ષા કરે છે, એમાં અનંતા જ્ઞાનીઓ, અનંતા સાધકો, અનંતા શાસ્ત્રો, અનંતા તીર્થંકરો, અનંતા સિદ્ધો બધાનો અનાદર એમાં આવી જાય. એટલે એને અનંતાનું મંદિર કષાય ને કહ્યો છે. જ્ઞાનીનો સંપર્ક નથી, જ્ઞાનીનો અનાદર છે. કોઈ કે અમે તો જ્ઞાનીને આદર કરીએ છીએ ને અજ્ઞાનીને આદર કરીએ છીએ, તો કે એમાંય જ્ઞાનીનો અનાદર છે. એમણે એ ભૂલમાં ગણા રહ્યા છે કે અમે તો જ્ઞાનીને ક્યાં નથી માનતા, પણ બીજાને માનીએ એમાં વાંધો શું છે, આપણે તો એમાં પણ જ્ઞાનીનો અનાદર. એ બધા અનેક પ્રકાર છે એની અંદર, જે સત્સમાગમે સારી રીતે સમજવા જરૂરી છે. કોઈનો લૌકિક સંગ કરવા જેવો નથી. આ કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ બીજા પ્રસંગ હોય, તો આ બધા શું કરે, પાનારમમાં બેસી જાય છે કે નહીં, તાસ ખેલવા રસ્તામાં, ટ્રેનમાં, બીજે ત્રીજે શું કરે છે, બધું શું છે, કોઈ સંઘ કરવા જેવું નથી. સંઘ કરવો તો જ્ઞાનીનો કરવો, અને નહીતર કોઈનો કરવો નહીં. આમ નક્કી કરવું, શું નિર્ણય કરવો, કે સંઘ કરવાનો ભાવ રહે તો જ્ઞાનીનો કરવો, બીજા કોઈનો સંઘ કરવો પ્રસંગ છે, જ્ઞાની સિવાય બધો પ્રસંગ છે. પ્રયોજન, પ્રયોજન વિચારવું, શું પ્રયોજન છે એ વિચારી લેવું. હે, વિચાર કરીને ગુણદોષનો વિચાર કરવો જોઈએ, લાભ નુકસાનનો વિચાર કરવો જોઈએ. જે આદત હોય, જે પ્રકારનું જીવન જીવવાની પદ્ધતિ હોય, એમાં ગુણદોષનો વિચાર તો કરવો જોઈએ. મુમુક્ષુનો સંગ, ગુણવાન મુમુક્ષુનો કરવો, પોતાથી ગુણવાન હોય એનો કરવો, પોતાથી સમજદાર હોય એનો કરવો, એટલો ત્યાં મર્યાદા છે, એટલી અપેક્ષા છે. કેમ કે સંવિચારના એક માર્ગે જવાવાળા જે મુમુક્ષુઓ હોય છે, એની સાથે પ્રશ્ન ચર્ચા થાય છે, એ જ માર્ગમાં કેમ આગળ વધવું, એ હેતુથી સંઘ થાય છે. ત્યાં પણ બીજો પ્રકાર ઊભો થતો હોય, કહેવાય તો મુમુક્ષુ તો બધાય કહેવાય છે, ઘણાય કહેવાય છે, પણ ત્યાં બીજો પ્રકાર ઉભો થતો હોય, એ સિવાયનો પોતાનું આત્મ એક થાય એ સિવાયનો વિષય ચાલતો હોય તો એવા મુમુક્ષુનો સામનો કરો. અથવા જે દેવગુરુ શાસ્ત્રનો વિરોધ કરતા હોય, સીધી રીતે ગાળ કરતી રીતે, એનો સામનો કરો. એ બધો કુસુમ માટે એ બધા સાવધાનીના પ્રકાર છે. નહીતર જાણે અજાણે પોતે કેટલો દોષ કરે એની પોતાને ખબર ન રહે, પોતાને કેટલું નુકસાન કરે એનું પોતાને ખબર ન રહે. સોનું હીરા લેવા નીકળીએ એના કરતા વધારે જવાબદારી વાળો વિષય છે. સોનું તો સોનું છે, પણ કેટલા વલણ છે એ નક્કી કર્યા વિના કિંમત આપતા નથી. છે સોનાનો દાગીનો, એ વાત તો છે કે ચોખ્ખું છે તો સોનું, પણ કેટલું? ત્રણ ઠેકાણે કસમ કહેવા વગર પૈસા આપી દે ના આપે, ત્રણ ઠેકાણે કસમ કહેવા કે આપણા સંબંધી છે, આ એકબીજા બજારની અંદર પૈસા લઈને વેલ્યુએશન કરનારા છે, આપણે એને વેલ્યુએશનના પૈસા ખર્ચી નાખો, કરે કે ન કરે? મુંબઈમાં ઝવેરી બજારમાં એવી રીતે વેલ્યુઅર બેઠા હોય છે, તમને કસ કાઢીને આપે, એનો ચાર્જ લે, હીરા હોય, દાગીના હોય, કોઈ પણ એના બધા જાણકાર હોય છે, એનો એ જ વ્યવસાય હોય છે કે તમને કિંમત કરી આપે. હા, એની કિંમત ગણાય, તમારે લેવું હોય વેચવું હોય તમે જાણો, અત્યારે એની બજાર ભાવે આ કિંમત ગણાય. હા, એના કરતા વધારે કિંમતી વસ્તુ છે, ગમે ત્યાં ભાલે ભરાવા જેવો વિષય નથી, બહુ કિંમતી વિષય. નહીં તો મોટું નુકસાન થઈ જાય. ઊંડું નુકસાન તો સહન થાય એવું છે, આ સહન થાય એવું નથી. જેવું નાના હતા ત્યારે કોડીઓ રમતા હતા, પછી 40 વર્ષની ઉંમરે પાછો કોડીઓ રમવા બેસે, બગડી ગયું એમાંથી મલાઈ લઈ લેવી કે ન લઈ લેવી, બગડેલા દૂધની મલાઈ વાપરવી કે ન વાપરવી, ઘી કરવા કામ આવશે. મલાઈ તો સારી છે ને, દૂધ બગડી ગયું છે પણ મલાઈ તો સારી રહી છે કે નહીં? દાખલા તરીકે એ બધું બધું બગડેલા દૂધ જેવું છે. શું બગડેલા દૂધ જેવું છે? એક માણસને ખબર પડી કે આ ભેળસેળનો વેપાર કરે છે, સાચો માલે રાખે છે ને ખોટો રાખે છે ને ભેળસેળ વાળો રાખે છે. પછી હવે જ્યારે આપણે સમય અને શક્તિ ખર્ચવી જ છે, એ એક નાણું છે, તો પછી ચોખ્ખું મળતું હોય ને દુકાને ન જાઓ, શું કરવા પેલા ની દુકાને ચડવું, શું ભરોસો? હ એટલે એટલી તૈયારી રાખવી જોઈએ, જેનો સંગ કરવો એની પરીક્ષા કરવાની પોતાની જવાબદારી છે, પોતાની તૈયારી હોવી જોઈએ, અને નહીંતર નુકસાન પોતાને જ થાય, બીજાને ન થાય, એટલી તૈયારી કરવી જોઈએ. એવું તો તૈયાર થવાની જવાબદારી પોતાની છે. એવું ન ચાલે કે અમને ખબર નહોતી માટે અમને અમારો ગુનો નહીં, એવું નથી ચાલતો. ઝેર તો જાણે ખવાય કે અજાણે ખવાય, એનું ફળ થાય જ છે, એનું ફળ આપ્યા વિના ન રહીએ, એવો વિષય છે. એક વાર એવો પ્રસંગ બનેલો, આપણે વાંચનકાર બહુ પ્રસિદ્ધ થઈ ગયા, ઘણા લોકો અનુસરવા માંડ્યા. એમાં ગુરુદેવને ખ્યાલ આવ્યો કે આને તો શ્રદ્ધાનો જ ફેર છે, વિષય તો તત્વજ્ઞાનનો હતો, દ્રવ્યનું યુગનો. ન ચાલ્યા, ભૂલ છે અમારે, આવું ન ચાલે. ભાઈ આવ્યા કે ભાઈ અમારે ત્યાં વાંચન કરે છે, હું એ મંડળમાં વહીવટ કરું છું, હવે એને વાંચન કરવા માટે હા ના પાડવી કે શું કરવું અમારે? કે એનું વાંચન બધા સાંભળશે તો બીજાને ઊંધી શ્રદ્ધાને લાકડા કરી જશે. કે વહીવટ તમે કરો, મારે વહીવટ નથી કરવો તમારા મંડળનો, પણ એ વાંચન કરવા બેસે તો ઊંધી શ્રદ્ધાને લાકડા કરી જશે, બંધ થઈ ગયું. ત્યારથી એનું વાંચન સદંતર બંધ થઈ ગયું. ગુરુદેવે સ્પષ્ટીકરણ કરી દીધું કે આ માણસ વાંચશે તો બધાને કેટલાય ને ઊંધી શ્રદ્ધા અંદર દાખલ થઈ જશે. કેમ કે સામાન્ય રીતે લોકો એટલું સમજતા નથી, વાંચનકાર સમજતા હોય એટલે સામાન્ય જન સમાજ નથી સમજતો, આમ સમાજ તો સમજે નહીં, ના પાડી દીધું. હા મુશ્કેલી છે. એટલે તો એટલે વ્યક્તિગત રીતે પોતે બચવું હોય તો બહુ ઝીણવટથી વિચાર કરવો, એનો અર્થ શું થાય છે કે સમાજનો બધાનો તો કાંઈ સુધારો થઈ શકે નહીં, પણ જ્ઞાનીનું બધા માને કે કેમ એ સવાલ છે. અત્યારે તો એવી પરિસ્થિતિ છે કે જ્ઞાનીનું બધા માની લે એવું બનતું નથી. શું કાંઈ કોઈ વ્યક્તિગત અનુરાગ હોય તો નહોતો છોડ્યો, શું વ્યક્તિગત અનુરાગ હોય તો માણસ નથી છોડી શકતા, જ્ઞાની એક બાજુ પડ્યા રહી છે, ગૌણ કરી નાખે. પણ અહીંયા તો વ્યક્તિગત રીતે પોતાને બચવું હોય તો સંગ કરવાના વિષયમાં ચારે બાજુથી ઝીણામાં ઝીણી છણાવટ કરીને એ વિષય પાકો કરી લેવો, સમજી લેવો, બરાબર સ્પષ્ટ સમજી લેવો. સામાન્ય માણસને તો નુકસાન થાય જ થાય, પણ મુનિ દશા સુધીની આ ચેતવણી છે. મુનિને એમ કહ્યું કે ભલે 11 અંગનો પાઠી દ્રવલિંગી હોય, એની શ્રદ્ધા તપાસીને જો એ શ્રદ્ધા મિથ્યા હોય તો દ્રવલિંગીનો સંગ કરીશ નહીં. 28 મૂળગુણ ચોખ્ખા પાડે, 5 મહાવ્રત સમિતિ ગુપ્તી, અને મુનિ સંઘમાં હોય પણ તું સંગ કરીશ નહીં. ભાવલિંગી મુનિને દ્રવલિંગી મુનિનો સંગ કરવાની ના પાડે, એના સંગમાં નહીં જતું. એનું તો બધું બીજું બધું તો વ્યવહાર ચોખ્ખો છે, તોય ના પાડે. એટલું શ્રદ્ધાનું મહત્વ છે. મિથ્યા શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા, મિથ્યા શ્રદ્ધાની સાથે અનંતાનું મંદિરની ચોકડી સાથે રહે છે. એ પૂજી બેન શ્રી લીધું છે કે મુનિના ઉપદેશ છે, નીચેની ભૂમિકા વાળા બધાએ પોતપોતાની રીતે આ સમજી લેવું, નહીતર નુકસાન થયા વિના રહેશે નહીં, થશે જ થશે. પોતે અભિપ્રાય ફેરવ્યો જ્ઞાની એ માનો કે જ્ઞાની તરીકે કયા હોય ને પછી અભિપ્રાય ફેરવો હોય તો પોતે ફેરફાર કરી નાખો. જ્ઞાની કયા હોય ત્યારે પોતે માન્યું હોય, કેમ કે પોતાની પરીક્ષા કરવાની એટલી શક્તિ ન હોય. પાછા ગુરુ એમ કહે કે નહીં ફેર છે આને, જ્ઞાની નથી, તો પાછા પોતે ફેરફાર કરી નાખો, પછી પોતે વ્યક્તિગત અનુરાગ કરીને ચોટી ન જાવ. બધા પડખા વિચારવા જેવા છે એ વિષય, એવા બધા પડખા જેટલા છે, જેવા પ્રકાર બધા ઉપજે છે એ બધા પ્રકાર વિચારવા પોતે ફેરફાર કરે. ખ્યાલ આવે કે આમાં ફેરફાર થઈ ગયો છે તો આપણે ફેરફાર કરી નાખો, આપણે વળગી ન રહેવું, આપણે ફેરફાર કરી નાખો, એનામાં ફેરફાર થાય આપણે ફેરફાર કરી નાખો. એ તો જગતમાં એમ જ કરે છે કે નહીં, કે એક શરાફ હોય પ્રમાણિકતાથી વેપાર કરતો હોય, એમાં ખબર પડે કે ભાઈ એને ત્યાં તો મિલસેલ થાય છે કે ભાઈ આ મીઠાઈ છે ચોખ્ખા ઘીની બનાવે છે, ફલાણા ફલાણા એ ચોખ્ખા ઘીની જ મીઠાઈ બનાવે, બધા એને હિસાબે લઈ જાય, એમાં એને ત્યાંથી પકડાય વેજીટેબલના ડબ્બા. ભાઈ ચોખ્ખા ઘીની બનાવે છે ખરો, પણ વેજીટેબલ એને ત્યાંથી પકડવાનું છે ને છાપવામાં આવ્યું છે. તો પહેલા તો બનાવતા હતા ભાઈ, અમે તો નજરે જોયું છે કે ચોખ્ખા ઘીની અમને બનાવીને આપેલી છે મીઠાઈ, ઘણી વાર અમે લઈ આવ્યા છે, પણ હવે નક્કી થઈ ગયું કે આ ચોખ્ખા ઘીની નથી એ બનાવતા ને વેજીટેબલ લઈએ બનાવે છે, તો પછી વળગીરીએ કોઈ ખરું નહીં ભાઈ. એને ગમે તે કારણ પોતાની પ્રમાણિકતા છોડી એને પોતામાં ફેરફાર કર્યો, તો આપણે પણ ફેરફાર કરો કે એની દુકાને માલ લેવા ન જાવું, એમાં સીધી વાત છે. પછી જ્ઞાની નક્કી કરી દઈએ તો પોતે કાં તો પોતે સમજી શકે, નક્કી કરી શકે હોવું જોઈએ, એટલી પોતાની કેપેસિટી હોવી જોઈએ, કાં કોઈ જ્ઞાની એમ કહે કે એની ફેરફાર છે, તો પોતે પોતાની શક્તિ ન હોય તો જ્ઞાનીનો સ્વીકાર કરે માન્યતા, કાં પોતાની શક્તિ હોવી જોઈએ સમજવાની, નહીંતર જ્ઞાનીને અનુસરવા ન હોય તો ઓછામાં ઓછી પોતાની તૈયારી રાખવી જોઈએ કે ભાઈ આપણે એ શક્તિ નથી સમજવાની, તો જ્ઞાની કહે એ પ્રમાણે અનુસરવું જોઈએ, આપણો ધર્મ છે મુમુક્ષુ કરી, બસ એવી રીતે. જી સમજતા હોય પણ સત્સંગ તો ચાહે છે, સત્સંગ તો રાખે છે, પણ કોનો સંગ કરવો આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે. આધારણ કાઢી નાખવા જેવો વિષય નથી, મહત્વનો પ્રશ્ન છે. આ તો શ્રીમદજીના આનંદાનુબુદ્ધિના બોલની ચર્ચા થઈ. અહીંયા 268માં ગુરુદેવ શ્રી કહે છે કે આત્મા તદ્દન જ નાયક છે, તે સ્વભાવનું ન રૂઠું ન ગૂઠું, તેનું નામ ક્રોધ છે. શું કહે છે? સ્વભાવની અરુચિ, દ્વેષ અરોચક ભાવ, પોતાનો સ્વભાવ રૂચતો નથી, એનું નામ ભલે શાંત પરિણામ હોય, મંદ કષાયના મનની શાંતિવાળા પરિણામ હોય તો પણ એને ભગવાન ક્રોધ કહે છે. એ ક્રોધી છે કેમ કે એને પોતાનો નિર્દોષ અનંત ગુણાત્મક આત્મ સ્વભાવ છે એ રૂચતો નથી. સ્વભાવ નથી રૂચતો તો રૂચિ વગરનો નથી, એને કષાયની વિભાવની રૂચિ પડી છે. મંદ કષાયની રૂચિવાળા શાંત હોય છે. તો ભાઈ એમ કીધું કે એનામાં શાંતિ છે એ તો આપણે એટલું તો ગ્રહણ કરવું કે ભાઈ શાંત શાંત માણસ છે, એટલો શાંતિનો ગુણ તો ગ્રહણ કરવો, એવી રીતે ન જવાય. એ તો સંપ્રદાયમાં એ જ દલીલ ચાલે છે કે ભાઈ ત્યાગી તો છે. આપણે કેટલાક શ્વેતાંબરભાઈઓ આવતા થયા તો પછી એ લોકો અંદર ચર્ચા ચાલે છે કે તમે જેને સાંભળવા જાઓ છો એ તો ગ્રહસ્થી માણસ છે અને આપણા મહારાજ તો ત્યાગી છે, તો તમે આપણા મહારાજને છોડીને ત્યાં ગ્રહસ્થીને શું કરવા સાંભળવા જાઓ છે? કે તો એ લોકો વાત કરે છે, આપણને કોઈ ન અંદર અંદર ચર્ચા, આપણા કરતા તો ઊંચા છે, બગડેલું દૂધ છે, ઘણા પગે ચાલે છે, પાણી પીએ છે, પરિવારનો દુકાન ધંધાનો બધાનો ત્યાગ કરીને બેઠા છે અને અનેક પ્રકારની સંપ્રદાયયુક્ત સંપ્રદાયને યોગ્ય ધાર્મિક ક્રિયાઓ પણ કરે છે. એની ક્રિયા તો કરતા હોય પણ એનો સંઘ કરાય કે ન કરાય એને સંઘમાં ન કરાય એવી વાત છે. શ્રદ્ધા તપાસવી જોઈએ. ગુરુદેવ કહેતા બાલાનામ પશ્યંતિ લિંગા, એવો બાહ્ય ત્યાગનો જે દેખાવ છે, ચિહ્ન છે, એ બાળક બુદ્ધિ જેવી જેની અજ્ઞાન દશા છે એ બાળકો એવો વિચાર કરે છે કે ત્યાગી તો છે ને, બાલાનામ પશ્યંતિ લિંગા, સત્વદ્રષ્ટિ જીવ તો એનું શ્રદ્ધાન ક્યાં છે? અનંત ગુણના પિંડ ઉપર એની શ્રદ્ધા છે કે નહીં? આ એ તપાસી લે છે. એને શુદ્ધાત્મ સ્વભાવની શ્રદ્ધા છે કે નહીં આ તપાસનો વિષય હોય છે તત્વદ્રષ્ટિવાળા. અને એને બરાબર દેખાય તો એ વળગીરીએ, એમ ન દેખાય પણ ન થાય. આ સ્પષ્ટ વાત. સ્વભાવનું ન રૂચવું, ન ગોઠવું તેનું નામ ક્રોધ છે. નાયક સ્વભાવની અરુચિ, અખંડ ચૈતન્ય સ્વભાવ તે હું નહીં એમ સ્વભાવનો અણગમો, સ્વભાવ ન ગોઠે તે અનંતાનુબંધીનો ક્રોધ છે. હવે પોતાના પરિણામને વિચારવાના છે કે આ આત્માને પોતાનો અનંત ગુણાત્મક સ્વભાવ રૂચે છે કે નથી રૂચતો. જો એની રુચિ હોય તો અનંતાનું મંદિર ટળી જશે, એની રુચિ ન થતી હોય તો અનંતાનું મંદિર ઉભો છે. આ પાકું કરવું, સ્પષ્ટ કરવું. વસ્તુ અખંડ છે, બધા ભંગ ભેદ અજીવના સંબંધે દેખાય છે. શું કહે છે? વસ્તુ અખંડ છે, ભંગભેદ છે, એ બધાને કંઈક ને કંઈક અજીવ સાથે સંબંધ જોડીને ભંગભેદથી સંબંધ દેખવામાં આવે છે. કેમ કે દ્રષ્ટિ છે ને રુચિ છે એ તો ભંગભેદને વિષય કરતી નથી. એટલે એ દ્રષ્ટિને રુચિ જે અજીવ છે એની સાથે સંબંધ નથી રાખતી, એને તો એક જ પ્રકારે સંબંધ છે. દ્રષ્ટિમાં તે અખંડ સ્વભાવનું પોષણ ન થવું તે ક્રોધ છે. ક્રોધ એને ક્રોધનું મુખ્ય વ્યાખ્યા કરી છે. ક્રોધ એટલે ગુસ્સો કરે એનું નામ ક્રોધ છે એમ નહીં. મારવા માંડે, બોલવા માંડે જોર જોરથી તો જ ક્રોધ છે એમ નહીં. અથવા મનમાં ધોવા ફુવા થાય તો જ ક્રોધ છે એમ. અહીંયા તાત્વિક દ્રષ્ટિએ ક્રોધનું સ્વરૂપ તદ્દન બીજી રીતે લીધું છે. ગુરુદેવ જુદું જ સમજાયું છે. આ અલૌકિક પદ્ધતિ છે. લૌકિકમાં તો જે પરિણામ ક્રોધાન્વિત દેખાય, ક્રોધ કશાય વાળા હોય એને ક્રોધ કહે છે. અહીંયા શાંત હોય, ક્રોધ કશાય ન દેખાતો હોય પણ સ્વભાવની અરુચિ છે એ પરિણામને ક્રોધ કહ્યો છે. આનંદગંજી એ પદ ગાયું છે, દ્વેષ અરોચક ભાવ આનંદગંજી નું પદ છે, એમને એ વાત પકડેલી છે. આનંદગંજી એ નજર સૂક્ષ્મ નજર હતી, જેની નજર હતી. એટલે જે દિગંબર સાહિત્ય વાંચેલું, એમના જે પ્રસિદ્ધ વ્યક્તિઓ છે એમાં દેવચંદજી અને આનંદજીએ દિગંબર સાહિત્ય વાંચેલું સારી રીતે, અને એમાંથી એમને તત્વ રૂચેલું. એટલે પોતાના જે પદો છે અને રચનાઓ છે એમાં એમણે એનો ઉલ્લેખ કર્યો છે. જે વસ્તુ પોતાને રૂચી એ પોતાની મૌલિક ભાષામાં એમણે પ્રસિદ્ધ કર્યું છે. મેં તો પ્રશ્ન કર્યો દિગંબર શ્વેતાંબરનો સ્પષ્ટ વાત ગુરુદેવના શ્રીમુખેથી સાંભળી ત્યારે સ્પષ્ટીકરણ કર્યું કે આ દેવચંદજી અને આનંદગંજીના પદો જોઈએ તો જે દિગંબરનું તત્વ છે એવી કેટલીક બહુ સારી વાતો એમના પદોની અંદર જે આવે છે, નકલથી નથી આવતી, અથવા ફેર છે. રચનામાં વિષય બરાબર પ્રતિપાદિત થાય છે, પદ્ધતિ કેટલીક આવે છે એનું શું? જેમ કે આત્માની અરુચિને ક્રોધને દ્વેષ કહેવો એવું શ્વેતાંબર શાસ્ત્રમાં ક્યાંય નથી. મને ક્યાંથી કાઢ્યું? આનંદગંજીએ ક્યાંથી કાઢ્યું? તે શ્વેતાંબરને સાધુ પ્રશ્ન કર્યો ક્યાંથી આવ્યું આત્માને. એ બંનેનો દિગંબર સાહિત્યનો દિગંબર શાસ્ત્રનો અધ્યાય હતું, અધ્યયન હતું, અને એમાંથી એમને અમુક વાતો રૂચેલી એ પોતાની કૃતિમાં એમને ઉતારી. તત્વ છે એ સંપ્રદાયનું નથી. શું તત્વ છે એ સંપ્રદાયનું નથી, અને એની પ્રશંસા એનું પદ દોહરાવે તો એ અન્ય મત પ્રશંસામાં નથી જતા. તત્વ છે એ કોઈ સંપ્રદાયનું નથી. આ દિગંબરનું છે કે શ્વેતાંબરનું છે કે અન્ય મતિનું નથી. એમ કે ગુરુદેવ નરસિંહ મહેતાનું નામ લઈને દેતા કે જ્યાં લગી આત્મા તત્વ ચિંતન લઈ ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એ કોઈ અન્ય મતનો વિષય નથી, એ તત્વનો વિષય છે. એ વાત બરાબર છે, યથાર્થ વાત છે. પછી કેનાર ગમે તે હોય એની સાથે સંબંધ છે જ્ઞાનીને, અને એમાં અન્ય મતની પ્રશંસા થતી નથી ને આવતી નથી. નેત્ર વળી કોઈ એમ લાગી જાય છે. હમણાં અનેક અંતમાં આવતું ભાઈ નરસિંહ મહેતાનું મીરાનું ભક્તિ બહુ સરસ હતી, ફલાણું આમ તેમ, એને અન્ય મત પ્રશંસા થઈ ગઈ. એને દલીલ કરી તો ગુરુદેવે નામ લેતા હતા, શ્રીમદે લેતા હતા, ગુરુદેવ લેતા હતા, એ લેતા હતા. એમાં ફેર છે ને, તમે લ્યો છો એમાં ફેર છે, બે વચ્ચે ફરક છે. જ્ઞાનીને અન્ય મત પ્રશંસાનો દોષ ન આવે એવી રીતે એનો ઉલ્લેખ આવે છે, અને બીજા કોઈ એની નકલ કરવા જાય તો અન્ય મત પ્રશંસા થઈ જાય છે એનાથી. એને ખબર નથી રહેતી કે આમાં શું ફરક છે. જૂની વાત છે, એમ કઈ નકલ કરે કામ ના આવે. કબીર નું બધાનું નામ દીધું છે. એ ક્રોધ ની ભાષા પરિભાષા કરી. હવે માન ની વાત કરે, પર પદાર્થ પ્રત્યે અહમ બુદ્ધિ તે અનંતાનું મંદિરનું માન છે. પર પદાર્થમાં અહમ ભણું, અમારી પાસે ફલાણું છે, અમારી પાસે ફલાણું છે, સંયોગનું અભિમાન જેને કહે છે. લોકો કહે છે ને ભાઈ આને પૈસાનું અભિમાન છે, આને મોટર ગાડીનું અભિમાન છે, આને આબરૂનું અભિમાન છે, આને પોતાના શરીરનું અભિમાન છે, એનું પોતાના કુળનું અભિમાન છે, જાતિનું અભિમાન છે, સંપ્રદાયનું અભિમાન છે. એ બધો પર પદાર્થ પ્રત્યે અહંબુદ્ધિ વાળો છે, એ અનંતાનુબુદ્ધિનું માન છે. પછી પોતાના પોતાને કળા હોય, જ્ઞાનનો ક્ષોભ સમકે છે અને વિભાવ ગુણ પર્યાય કે છે. કષાય ઉપરાંત વિભાવ ગુણ કહે છે, વિભાવ પર્યાય ને વિભાવ ગુણ નામનો ક્ષોપસમ અને વિભાવ ગુણ કહે છે. બધી કળા જુદી જુદી હોય, બોલવાની કળા હોય, લખવાની કળા હોય, ગાવાની કળા હોય, ભક્તિ કરે છે, શું ભક્તિ કરે છે, શું ગાય છે સરસ, એ બધું એમાં જ્યાં આત્મા સિવાય સ્વરૂપને છોડીને ક્યાંય અહમપણું થાય, એ બધું અનંતાનું મંદિરના માનમાં જાય છે. કોઈ પણ પર્યાયમાં અહમપણું થવું, કેમ કે શુદ્ધ પર્યાયમાં તો અહમપણું સાધકને કદી થતું નથી. શુદ્ધ પર્યાય તો સ્વરૂપમાં અહમપણું કરતા જ થાય છે ને, બીજી રીતે તો થતી નથી, એટલે શુદ્ધ પર્યાય વાળાને એ લાગુ પડતું નથી. બાકી જેને શુદ્ધ પર્યાય નથી એને કોઈ પણ પર્યાયમાં અહમપણું થાય તો તે અનંતાનું મંદિરનું માન એમાં ઉત્પન્ન થઈ જાય છે. એને એક ખાલી પર્યાયનું કે એક ખાલી કોઈ એક સંયોગનો એને માન નથી, એને આખા આખા જગતના પદાર્થોનું અહમપણું કરવાનો અભિપ્રાય પડેલો છે. માટે એને અનંત અનુબંધ વાળો પરિણામ ગણવામાં આવે છે. એ વખતે જ એને અનંત અનંત અનુબંધ છે, બધાની સાથેનો સંબંધ છે, એકની સાથે સંબંધ નથી, અનંતની સાથે સંબંધ છે. જેમ કે એક માણસ ચોરી કરવા નીકળ્યો, એને ચોરી કરી, જેટલા પૈસા હાથમાં આવ્યા એટલી ચોરી કરી. અત્યારે તો બહુ વિચિત્ર પરિસ્થિતિ છે કે 10,000 ની ચોરી કરી હોય તો દંડ 2,000 નો કરે, કેમ કે એને તો કાયદો જ વાંચવાનો કે 10,000 સુધી ચોરી કરી હોય એને વધુમાં વધુ દંડ કેટલો થાય કે ઓછામાં ઓછો કેટલો થાય. શું એ પદ્ધતિ બરાબર નથી ન્યાયની? એ તો 10,000 એના હાથમાં આવ્યા એટલે 10,000 લીધા, ત્યાં લાખ પડ્યા હોય તો લાખ લઈ લે, જેટલા એનો એનો અભિપ્રાય શું છે કે જેટલા મળે એટલાની ચોરી કરી લેવી છે. આ વેપાર કરીએ છીએ એમાં શું છે, નફો કેટલો કરવો છે માણિકભાઈ, કેટલો નફો કરવો છે? દુનિયાભરની સંપત્તિનો નફો થઈ જતો હોય તો કોઈને છોડવો છે? એ બધા અનંતાનો મંજેના પરિણામ છે, એ લોભના પરિણામ છે. એવું નથી કે ભાઈ અમારે તો સરવૈયામાં ખાતા પીતા 25,000 વધે છે, અમારે સંતોષ છે. અભિપ્રાયમાં તો એને જેટલા મળે એટલા લઈ લેવા છે, એવો અનંતાનંદ જીનો અભિપ્રાય હોય છે. એ બધી ગડબડ છે. એ અનંતાનંદ મંદિરનું માન છે, એક સ્વરૂપને છોડીને બીજે ક્યાંય પણ અહંબુદ્ધિ થવી એ બધું અનંતાનુબંધીનું માન છે. વસ્તુનો સ્વભાવ જેવો છે તેવો નહીં માનતા. હવે ઓલો વિચાર કરી દઈએ કે બારમા દેવગુરુ શાસ્ત્રને સત્પુરુષથી વિમુખ થાય છે એ સ્વભાવના આયતન છે, બાહ્ય સાધનની અપેક્ષાએ કે જ્યાં સ્વભાવ પ્રગટપણે રહેલો છે એવા દેવગુરુ સત્પુરુષ છે. તો તું પ્રગટ છે એને સ્વીકારતો નથી તો તારા અપ્રગટ સ્વભાવને તો વિમુખ આપોઆપ જ છો. પ્રગટ પ્રગટનો આદર કરતો નથી તો અપ્રગટનો તો વગર કીધે જ એને આદર કરે છે. એટલા માટે એને અનંતાનું મંદિરમાં લીધા છે. મિત્ર એમ કે એને શું કરવા અનંતાનું મંદિરમાં લીધા? તો પરદ્રવ્ય છે. સ્વભાવનો અનાદર કરો તો એને અનંતાનું મંદિર ગણો, પણ આ તો દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ તો પરપદાર્થ છે, એને અમે ગૌણ કરીએ, એથી વિમુખ થઈએ, એની ઉપેક્ષા કરીએ, અમે વિરોધ નથી કરતા, પણ ક્યાંક ગૌણ કરીએ શું? એ બધું એક સરખું છે. વિમુખ કરવા, ગૌણ કરવા, અવગણના કરવી, વિરોધ કરવો, બધા એક જાતિના પરિણામ છે. અથવા એથી વિરુદ્ધ હોય એનો આદર કરવો, એ બધા એક જાતના પરિણામ છે. કેમ કે ત્યાં સ્વભાવ પ્રગટ છે, એ પ્રગટ સ્વભાવનો તે વિવેક ન કર્યો તો તારા અપ્રગટ સ્વભાવને તું આદર કરે છો એ વાત કોઈ રીતે સ્વીકારી શકાય એવી નથી. એમ છે, પકડાય છે, સીધી વાત છે. તારા વ્યવહારનું ઠેકાણું નથી, તારા નિશ્ચયનું ઠેકાણું હોય એ વાત કઈ વિચારવા જેવી પણ રહેતી નથી. શ્રીમદજીએ તો એ વિષયમાં બહુ ઊંડાણ પકડ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેનું કાર, પ્રત્યક્ષને ગૌણ કર અને પરોક્ષ જીન ઉપકારને શાસ્ત્રોને મુખ્ય કર, તારો અભિનિવેશ છે, વિપરીત અભિનિવેશ છે, વિપરીત અભિપ્રાય છે. વિપરીત અભિપ્રાયમાં આનંદાનું મંદિરના ચારે કશાય પીડ્યા છે. ત્યાં સુધી વાત પકડી છે. એટલે એમ કહ્યું કે પ્રત્યક્ષ સદગુરુ, સદગુરુ એટલે જ્ઞાની, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર ગહન વિચારણા માંથી એનો નિચોડ કાઢીને આ બધી કથાઓ થઈ રહી છે. વસ્તુનો સ્વભાવ જેવો છે તેવો નહીં માનતા, આગ મારીને બીજી રીતે કરવું, એનું નામ અનંતાનુ મંદિરની માયા છે. આ તત્વની ભૂલ થાય છે, એમાં અનંતાનુ મંદિરની માયા લીધી છે, આડ મારી છે. એને વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું એને એનો ભાવ ભાસવો જોઈએ, નહીતર ક્યાંક ભૂલ કરી બેસે. ગોખેલી વાત હોય એમાં ક્યાંક ભૂલ કરી બેસે. જેમ કોઈને કોઈ કામ સોંપવામાં આવે છે તો આખી વાત એને સળંગ સમજાવી દે, બધું ભાઈ પેલા આમ હતું પછી પાછું આમ થાય એવું છે, આ બધું આખું સમજીને પછી હવે તમે આ કામ હાથમાં લ્યો, નહીતર કયા ઠેકાણે લોચો મારશો તમને ખબર પડશે. એમ પદાર્થનો ભાવ, દ્રવ ગુણ પર્યાય ને પ્રયોજન ભૂત તત્વ એ ઉપાદેયનો ભાવ ભાસવો જોઈએ. નો ભાવ ભાસે તો ક્યાંક ને ક્યાંક વસ્તુનો જે સ્વભાવ છે ને સ્વરૂપ છે એવું નહીં સ્વીકારતા, બીજી રીતે ખતવણી કરશે, અનંતાનુ મંદિરની માયા થઈ ગઈ, આદોડાઈ થઈ ગઈ અનંતાનુ મંદિરની માયા. પોતાને ખબર ન પડે આ માયાનો કષાય, માયાનો કષાય એવો છે કે પોતે છેતરાઈ જાય, પોતાને ખબર ન પડે. માયા છે, છેતરમણી ચીજ છે માયા, નથી કહેતા કે આ માયા છે, માયા છે એટલે એની તને ખબર નહીં પડે, એનું નામ માયા. એ આવી ચીજ છે. એટલે વસ્તુનો જેવો સ્વભાવ છે તેવું નહીં માનતા, આડ મારીને બીજી રીતે ખતવું, બીજી રીતે ખતવે છે ત્યારે આડ માર્યા વિના બીજી રીતે નથી ખતવતો, આડો ફાટે છે, આડોડાઈ કરે છે ત્યારે બીજી રીતે ખતવે છે, એ અનંતાનુ મંદિરની માયા છે. માયાનું ફળ આવશે 3 ઇંચ ગતિ. મિથ્યાત્વની પ્રકૃતિ માયાની છે, ચાર કષાયમાં તો એક મિથ્યાત્વમાં ચારે ગર્ભિત છે, અનંતાનુ મંદિર સાથે જ હોય, પણ મુખ્ય એની પ્રકૃતિ માયાની છે. એટલે મિથ્યા દ્રષ્ટિ જીવ બહુ ભાગ 3 ઇંચ ગતિમાં જાય, કેમ કે એને આડું શરીર મળે, એના ભાવ આડા થયા છે માટે શરીર આડું મળશે એમ. કેમ બધી આડોડાઈમાં જાય છે. ગુરુદેવ શું અનંતા સંતો એ, અનંતા તીર્થમ કરો એ, સર્વ શાસ્ત્રો એ પોકારી પોકારીને આ વાત કરી છે. તું સિદ્ધ સમાન છો, અરે સિદ્ધ સ્વરૂપ છો, સમાન નમાન છો, તારા સમાન સિદ્ધ છે એમ ને. સિદ્ધ સમાન તું છો નહીં, તારા સમાન સિદ્ધ છે, તારી મુખ્યતા કર. ગુરુદેવ તો કેટલું કહેતા, તું જીન ચંદ્ર છો, તું જીનેશ્વર છો, અનંત સિદ્ધ પર્યાય નો જનક તું છો, સિદ્ધ દશા તો એક સમયની છે, અનંત સિદ્ધ પર્યાય તારા પેટમાં પડી છે. કેટલું કેટલું જોર જોર થી કહ્યું, પોકારી પોકારીને આ વાત, એને આડ મારવી એ ન સ્વીકારવું, એને આડ મારવી એ અનંતાનું મંદિરની માયા છે. હમણાં આજે ધર્માગમ ચિંતામણીમાં પેલા બધા બોલા લીધા છે, શરૂઆત ત્યાંથી કરી છે, બધા જુદા જુદા શાસ્ત્રો માંથી એ જ વિષયના બોલ લીધા.
80 નંબર
બધા પહેલેથી લગભગ 100 એક જેટલા બોલી હશે, પછી વિષય બદલ્યો. જુદા 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 શાસ્ત્રો માંથી એ વાત કે તું સિદ્ધ સ્વરૂપ છો, હું સિદ્ધ સ્વરૂપે છું, કોઈ રીતે એને સ્વીકાર. હું બાર ગોતમાં દેવ દેવાલય દેરાસરમાં ગોતમાં અમને શું આવે છે કે તારામાં છે ને તું ક્યાં બીજે ગોતે છું, કેમ તું માનતો નથી? તને ઓમભા આપીને જુદી જુદી શૈલીથી અનેક શૈલીથી એક જ વાત કરે છે કે તું પરમેશ્વર છો. કોઈ રીતે પણ તને તું સ્વીકાર, કોઈ રીતે પણ તને સ્વીકાર, નહીં તો રાગ મારે છે. એ અનંતાનું મંદિરની માયા છે, ચોખ્ખી ચોખ્ખી વાત છે. કોઈ ફેર નથી, રંચ માત્ર ફેર માને તો મોટો પાપી છે એમ યોગીન્દ્ર દેવ યોગીન્દ્રાચાર્ય. પરિપૂર્ણ પરમેશ્વરમાં ને પોતામાં રંચ માત્ર ફેર માને મહાપાપી ઘાતકી મિથ્યાદ્રષ્ટિ છે. ઘણી શૈલી કરી છે એ વાતને સ્થાપવા માટે, ઘણી શૈલી કરી છે. આમ બુદ્ધિવાળા માણસને લોકો સ્વીકારવું પડે છે. જગતમાં પણ બુદ્ધિમાનને બધા સ્વીકારે છે કે ભાઈ આમાં એ નિષ્ણાત છે, આમાં આ નિષ્ણાત છે, આમાં આ નિષ્ણાત છે. જેમ કે આપણા દેશમાં ગાંધીજી થયા તો અત્યારે લોકો એમ કે ભાઈ ગાંધીજી એટલે એના જેવો કોઈ આપણા બુદ્ધિશાળી માણસ નહીં, અંગ્રેજો જેવા અંગ્રેજોને એક વખત મુકાવી દીધું હિન્દુસ્તાન. ઘણી બુદ્ધિથી કામ લીધું, વિશ્વ વિભૂતિ સુધીનું ટાઈટલ આપે. એ ગાંધીજી મૂંઝાતા તેથી સલાહ લેવા શ્રીમદ રાજચંદ્ર લઈ જતા. પોતે લખ્યું છે એમની આત્મકથા કે મારા જીવનમાં હું જ્યાં જ્યાં મૂંઝાણ ત્યાં મેં એમની સલાહ લીધી છે. તો એ એના કરતા કેટલા બુદ્ધિશાળી હશે? એમના પત્રો છે ઉપરથી પણ એ વાત સ્પષ્ટ થાય છે કે એમને કેટલી સલાહ આપી છે, લૌકિકમાં સલાહ આપી છે. જેમ કે હરિજનો સાથે કે મુસલમાનો સાથે અમારે આહાર લેવો કે ન લેવો, સાથે બેસીને જમવું કે ન જમવું, એમાં અવગુણ શું છે, એમાં ગુણ શું છે, અમને આ ગુણ દેખાય છે માટે અમે કરવા માંગીએ છીએ તો એમાં ભૂલ શું થાય, બહુ વિચક્ષણતાથી જવાબ દીધા છે. મહાબુદ્ધિશાળી હોય એ અછાનો નથી રહેતો. જેની નાની ઉંમરમાં આટલો વિવેક પ્રગટ્યો છે એ એક વિશેષ પ્રજ્ઞાવંત પુરુષ કહી શકાય એવા હતા. તો એના એક એક વચનમાં એ કેટલું જ્ઞાન છે એનું ગહન અધ્યયન કરવું, એની ગવેષણા કરવી, એનું જ્ઞાન છે. તો એમાંથી આત્મા તરી જાય એવી વાત પડેલી છે. આત્મા આ સંસાર તરી જાય એ વિશે ત્યાં પડ્યો. હું આપું છાપું નથી, આમ મોટા મોટા
શ્રીમદ રામચંદ્ર નો લેખ છે સરસ. અને એની અંદર એમ કે શ્રીમદ રાજચંદ્ર ને ગાંધીજી જેને સલાહ લેવા ગયા હતા એને અત્યારે જગત ભૂલી ગયું છે. મુખ્ય અગ્રલેખ છે એની પાસે જે આપે છે ને એની અંદર કાલનામાં અમે ન આવતું તો મારે પાસે છે. ગાંધીજી હિંમત પાસે સલાહ લેવા જતા
મારા જીવનમાં આ ત્રણ મહાપુરુષોની મને ઊંડી છાપ પડેલી છે. એમાં બે તો ગેરાગર છે, મહાત્મા ટોલ્સ્ટોય અને રસ્કિન છે, એ બંને તત્વજ્ઞાનીઓ તો ઉપસ્થિત નથી એટલે એને તો ક્યાં સલાહ લેવા જાય, એનું તો સાહિત્ય હોય એ વાંચતા. શ્રીમદજી એમના સમકાલીન હતા એટલે પોતે મૂંઝાતા ત્યારે એની સલાહ લેતા.
તત્વો ન વળી શકે.
આપણે એ મુદ્દો નથી લેવો, એ તો એમ એક ભૂલ થઈ એમને તો એ ભૂલનું ફળ આવે. પણ આપણે જયારે કોઈ બુદ્ધિશાળીને જગતની અંદર કોઈ પણ બુદ્ધિશાળીને માણસ સ્વીકારે છે, જે લાઈનનો જે બુદ્ધિશાળી હોય એમાં તો સ્વીકારે છે, તો આત્માના હિતના વિષયમાં આવા પ્રજ્ઞાવંત પુરુષનું સાહિત્ય પડ્યું છે. બહુ મોટી વાત છે.
જે ગ્રંથ છે શ્રીમતી નો એ સિવાય પણ હશે ને
એમનું બીજું કોઈ લખાણ ઉપદેશ છે એમાં ક્યાંક ક્યાંક સાંભળી વાતો લખે છે એમાં કોઈ કોઈ જગ્યાએ ક્ષતિ દેખાય છે. ઉપદેશ છે એમાં જે એમનો ઉપદેશ સાંભળીને ધારીને કોઈએ લખ્યું છે ત્યાં કોઈ કોઈ જગ્યાએ ચૂક થઈ હોય. એના એક બે ત્રણ ભાગ છે એવા એ બધા સાંભળીને લખેલા છે એમાં કોઈક જગ્યાએ ચૂક થયેલી છે સાંભળીને લખનાર ને. એ તો બનવા જોગ છે કે એમાં જીલનાર ની શક્તિ ઉપર આધાર રહે છે જીલનારની યોગ્યતા ઉપર
આધાર
છે. પછી છેલ્લી વાત કરી છે લોભની. સ્વભાવની ભાવના ચૂકીને વિકારની ઈચ્છા કરવી ચાહના કરવી લોભ છે ઈચ્છે છે ચાહના ચાહક છે. એક સ્વભાવને છોડીને બધામાં એક જ વાત છે. જ્યાં ક્રોધની વાત લીધી છે ત્યાં પ્રતિપક્ષ લીધી રૂચિની, કે રૂચિ ન કરે તો ક્રોધ છે. એવી જ રીતે અહંબુદ્ધિ માન છે અહંબુદ્ધિ કરે છે ત્યાં પણ સ્વભાવને છોડીને કરે છે તો અંતાનો મંદિરનો માન છે. એવી જ રીતે માયા છે એ સ્વીકારતી નથી, સ્વભાવ છે જેવો છે એવું માનતી નથી, બીજી રીતે માનવા લાગે છે
માયા
માયા થઈ. એમ લોભ છે એ ચાહક છે ઈચ્છે જોઈએ 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 જોઈએ, સ્વભાવ નથી જોતો ગુણ નથી જોતા, અવગુણ જોઈએ છે, વિકાર જોઈએ છે, વિભાગ જોઈએ છે, મલિનતા જોઈએ છે, અપવિત્રતા અને આકુલતા જોઈએ છે. એ સ્વભાવની ભાવના ચૂકીને અનંતાનુ મંદિરના લોભમાં પડેલો જીવ છે. એને સ્વભાવ નથી જોતો, અન્ય દ્રવ્ય કે અન્ય ભાવ રાગનો એક કણ પણ, એટલા માટે સમયસારમાં એક ગાથા દીધી છે કે અણુમાત્ર પણ રાગ આદિનો સદભાવ વર્તે જે ને વર્તે, એટલે ચાહના માત્ર ભાવનામાં વર્તે છે. કે થોડો રાગ હોય ને તો વાંધો નહીં, મને થોડા રાગ નો વાંધો નહીં, જાજો રાગ નહીં જોઈએ, વધારે રાગ ન કરવો, થોડો હોય તો વાંધો નહીં, અણુ માત્ર પણ જે ચાહે છે એને દુનિયાભરના રાગની દુનિયાભરના વિકારની ચાહ નાપડી છે. સ્વભાવની ભાવના ચૂકીને વિકારની ઈચ્છા કરવી એટલે કે આ રાગ સારો છે અથવા મને આવો રાગ થાય છે, મારો આ રાગ સારો છે, મને આ ભાવ આવે છે એ સારો છે લાભદાયક છે, એ અનંતાનુ મંદિરનો થઈ ગયો લોભ. એ અનંતાનુ મંદિરનો લોભ છે અને એ અનંતાનુ મંદિર એટલે અનંત સંસારમાં રખડવાનું પરિભ્રમણનું જન્મ મરણ જેનું ફળ છે એને અનંતાનુ મંદિરનો કશાય કહેવામાં આવે છે. અજ્ઞાન અને મિથ્યાત્વ એની સાથે અવિનાભ આવી છે, આ ચારિત્રની પ્રકૃતિ છે. અનંતાનું મંદિર છે એ ચારિત્રની પ્રકૃતિ છે. શ્રદ્ધાનું મિથ્યા શ્રદ્ધાને અવિનાભાવે સાથે જ હોય અને જ્ઞાનમાં વિપરીત જ્ઞાન અથવા આત્માનું અજ્ઞાન પણ સાથે જ હોય, એટલે એકની વાત આવે ત્યાં બીજા બે સાથે લઈ લેવા. જેને મિથ્યા શ્રદ્ધા છે તેને અનંતાનું મંદિરના ચારે કશાય ઊભા છે એને અજ્ઞાન છે, જેને અજ્ઞાનની વાત આવે એને મિથ્યાત્વ ઊભું છે એને અનંતાનું મંદિરના ચારે ઊભા છે. કેમ કે એ ત્રણે સાથે જ રહે છે, એની નિવૃત્તિ પણ સાથે જ થાય છે. જ્યાં અનંતાનું મંદિર છૂટે છે ત્યાં મિથ્યાત્વની ત્રણેય પ્રકૃતિનો નાશ થાય છે અને મિથ્યાત્વનો નાશ થાય એની સાથે અજ્ઞાનનો પણ નાશ થાય છે, સ્વરૂપ જ્ઞાન પ્રગટ થાય.
દર્શન મોહન ચારિત્રમાં જુદા છે,
હા
થાય પટેલ
દર્શન મોહ ને ચારિત્ર મોહ જુદા હોવા છતાં અનંતાનું મંદિર અને દર્શન મોહ ને એક ગાંઠ છે. જાય તો સાથે, રહે તો સાથે, એમ છે. એટલે કોઈ વખત આ ગુણ થી વાત કરે તો કોઈ વખત આ ગુણ થી વાત કરે, અવિના ભાવે સંબંધ જ્યાં હોય ત્યાં સમજી લેવું.
દેવાધિદેવ શ્રી મંદર ભગવાન નો જય હો. પરમ કૃપાનુ શ્રી ખા.